તીર્થરાજને માટે તો સૌ મોટાઈ આપી શકે છે, પરંતુ અહીંયા આગાડી શ્રમ બિનુ વિપુલ બઢાઈ પાઈ, પ્રભુ કેવો સહજ કૃપાળુ છે કે ભગવાનનો પ્રેમ ભગવદ ભક્તિ પણ સાધન સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. ગમે એટલું કરીએ, ગમે એટલી મહેનત કરીએ, તો પણ એ ભક્તિ એ સાધન અધૂરું ને અધૂરું રહે. પણ ભગવદ કૃપા પ્રાપ્ત થઈ જાય તો કંઈ પણ ન કર્યું હોય, આ ચિત્રકૂટની માફક શ્રમ બિનું વિપુલ બઢાઈ પાઈ, કે વગર મહેનતે ભગવાને મને આટલું બધું આપી દીધું. સુપાત્ર હોય ને આપ્યું હોય તો એને પચાવી શકે, આનંદ માણી શકે, સાત્વિકતાને સંયમનો પણ અનુભવ કરી શકે. પણ મોટે ભાગે સમાજમાં દર્શન કરતા જોઈએ, જ્યારે વગર મહેનતનું કુપાત્રે ગયું હોય ત્યારે એનો દુરુપયોગ વધારેમાં વધારે. એમાં લખી રાખ કે લક્ષ કે ધ્યેય વગરની વધારાની સંપત્તિ માણસનું પતન કરાવે છે. ધ્યેયહીન સંપત્તિ માણસને દુરાચારની અંદર એનો અને એને વિનાશ તરફ લઈ જતો હોય છે. લક્ષ્ય હોય ધ્યેય હોય ત્યાં સુધીની સંપત્તિ તો માણસ પચાવી શકે, પણ અજીરણ થઈ જાય ને એટલે માણસ માદો પડે. એમ વધારાની સંપત્તિ હોય ને એટલે માણસ વિકૃત થતો જાય, ભયંકર વિકૃત થતો જાય. પોતાનો સંયમ પોતાની ઉપર જ પોતે ન રાખી શકે, અને છતાંય પોતાની જાતને બહુ મોટો ઊંચામાં ઊંચો માનતો હોય, અને એને તો શું કહેવાય કે આ તો અંગ્રેજીમાં શું કહે છે, સાહજિકતા, ફોર્માલિટી, આ તો હોય જ ફોર્માલિટી કહેવાય. એને તો અનેક વિકૃતિઓ ફોર્માલિટીમાં ખપી જતી હોય છે. આ તો એટિકેટ કહેવાય, આ તો હોવું જ જોઈએ, ના હોય તો નાચતા કૂદતા કેવી રીતે ફાવે વરઘોડામાં. આ શ્રમ વગરની ધ્યેયહીન સંપત્તિ આખા સમાજને આખી જાતિને ક્યાં હતું પહેલા આટલું, અને કેટલી વિકૃતિઓ પેસી ગઈ છે. ધ્યેયહીન સંપત્તિ જ્યારથી આવવા માંડી છે ને સમાજની અંદર, આ જ્ઞાતિની અંદર, ત્યારથી આ વિકૃતિઓ એટલી બધી સડાની માફક પેસી ગઈ છે. સડાની એક વખત આખી યુવાન પેઢી આખી ને આખી સડી જવાની, યાત્રા બધી રીતે સડી જવાની. જ્યાં માણસનામાં સંપત્તિ આવી, વેગ ગયો, વિવેક ગયો, સંયમ ગયો, કારણ શ્રમ બિનું, મહેનત વગરનો પૈસો આવતો હોય બહારથી, અને અહીંયા ગાડી કોઈ એની ઉપર નિયંત્રણ ન હોય, તો એ શ્રમ વગરની પ્રાપ્ત થયેલી સંપત્તિ માણસને વિનાશ તરફ, પતનના માર્ગે જ ઢસડી જતી હોય છે જબરજસ્ત. એ ક્યાં કુપાત્રે. પણ અહીંયા અગાડી ભગવાન ચિત્રકૂટની ઉપર આવીને નિવાસ કરી ગયા છે, અને નિવાસ કરીને ચિત્રકૂટ મહારાજની સેવાને નો અંગીકાર સ્વીકાર કર્યો, અને એને કારણે આખું કુલ, પર્વત કુલ આખું જ, હિમાલય, અસ્તાચલ, મેરુ, કૈલાસ, મોટા મોટા પહાડો કે જ્યાં ભગવાનનો નિવાસ હોય, દેવોનો નિવાસ હોય, ઉદયાચલ ને અસ્તાચલ ઉપર સૂર્યનારાયણ બિરાજતા હોય, કૈલાસ ઉપર ભગવાન શિવ ભોળાનાથ હોય, હિમાલયની અંદર જ્યાં ગાડી મેરુ પર્વત છે ત્યાં દેવોનો નિવાસ હોય, એ બધાને આનંદ હોય, છતાંય ચિત્રકૂટ અમારું કુળ ધન્ય થયું, અમે ભાગ્યશાળી બન્યા કે તારે તારી સેવાનો સ્વીકાર પ્રભુએ કર્યો અને આપણા આખા પરિવારને, આખી પર્વતની નાતને તે મોટાઈ અપાવી. કેમ? કે શ્રમ અભિનવ વિપુલ બઢાઈ પાઈ એને તું પચાવી શકે. અને અમારા બધાનો હવે અગ્રેસર તું એમ કહીને બધા જ પર્વતોએ વિંધ્યાચલ પણ એટલો બધો પ્રસન્ન, એટલો બધો આનંદિત ને સુખી થયો કે મારી પાડોશમાં ભગવાન આવ્યા છે ને. વિંધ્યાચલ અને ચિત્રકૂટજી એક જ લાઈનમાં છે એમ સળંગ. અને વિંધ્યાચલને ભગવાને સુવાડી દીધો આડો અગસ્ત્ય ઋષિએ. વિંધ્યાચલ ઊંચો ને ઊંચો વધ્યા કરતો હતો, ઊંચો વધ્યા કરતો હતો. બધાને એમ થયું કે આ બહુ ઊંચો વધી જશે, તો દેવોએ પ્રાર્થના કરી ભગવાનને. ભગવાને કહ્યું અગસ્ત્ય ઋષિનો શિષ્ય છે, એમને કહો એમની આજ્ઞાનું પાલન કર. અગસ્ત્યને સમજાવ્યા કે આનું કંઈક કરો, તો અગસ્ત્ય એને ત્યાં ગયા વિંધ્યાચલ ને ત્યાં સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. એટલે અગસ્ત્યએ કહ્યું હું દક્ષિણમાં જઉં છું, જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી અહીંથી ઉભા થવાનું. એટલે એ આડો અને લાંબો પડેલો છે. અને આજે જોજો અગસ્ત્ય ઋષિને જોવા હોય ને તો રાત્રે દક્ષિણની અંદર ચમકતો તારો હોય એ અગસ્ત્ય ઋષિ. કોઈ દિવસ દક્ષિણમાંથી પાછા ઉત્તર તરફ આવતા જ નથી. અને વિંધ્યાચલ ઊંચો હતો. એ વિંધ્યાચલ આવો શક્તિશાળી, એ પણ પોતાના પાડોશી ચિત્રકૂટની પ્રશંસા કરી રહી, કહેતા કહેતા કે અરે ભગવાન તને મળ્યા અને શ્રમ વિનું વિપુલ બઢાઈ અમને મળી. વિંધ્યાચલ બોલે છે હા કે અમારી સોસાયટીમાં, અમારી પાડોશમાં તારે ત્યાં ભગવાન આવે અને મોટાઈ તો અમને જ મળે. એક વસ્તુ જુઓ, ક્યારેય પણ અહંકાર ન થાય. કંઈ પણ પ્રાપ્ત થાય અધિકાર, તો એ અધિકારને વિવેકપૂર્વક જાળવી રાખો, સંયમ રાખવો પડે. અને ક્યારેય પણ આપણને પ્રાપ્ત થયેલી મોટાઈનો અવિવેક કરીને બીજાનું અપમાન, બીજાને હળધૂત ન કરાય. એમ પાડોશીઓએ ચિત્રકૂટને કહી દીધું, તને તો મોટાઈ મળી તો મળી, પણ અમને મોટાઈ મળી છે. અને અમે આપણે બધા ભેગા થઈને જાળવી રાખીએ, ક્યારે અહંકારમાં વક રહી ના જઈએ.